એટલે આપણે વાત કરીએ કે વિગન અહિંસાની પ્રેક્ટિસ કેમ કહેવાય, કે શું શું થાય છે, એટલે એ હિંસા કેવી રીતે કહેવાય. આપણને લાગતું હોય કે જૈન પ્રેક્ટિસમાં દૂધ છૂટથી આપણે પીએ છીએ, આપણે દૂધ પીએ, દહીં ઘી ને બધું છૂટથી આપણે ખાઈએ, એટલે એવું કદાચ આપણે વિચાર કરીએ કે આપણા શાસ્ત્રમાં નથી લખેલું કે દૂધ પીવાય, આપણામાં છૂટ છે. પણ આપણે વિચાર કરીએ કે જૂના જમાનામાં કેવી રીતે લોકો કરતા હતા, કેવી રીતે ગાયને રાખતા હતા, ફેમિલી જેવું. જૂના જમાનામાં જેટલું વધેલું હોય એ આપણે લેતા હતા, જૂના જમાનામાં જે બળદ હોય ખેતરમાં કામ કરતા હતા, અને આપણે પાંજરાપોળમાં કદાચ રાખીએ ઘરડી ગાયને. હમણાંની સ્થિતિ એકદમ જુદી થઈ ગઈ છે. યુકેમાં, યુએસમાં અને ઇન્ડિયામાં પણ જે મોડર્ન સોસાયટીમાં જે ચાલી રહ્યું છે એ પ્રમાણે વિગન પ્રેક્ટિસ અહિંસાની પ્રેક્ટિસ કહેવાય, કારણ કે દૂધ પીવાથી હિંસા ખૂબ જ કહેવાય. અને હું રાજેશભાઈને કહું છું કે તમે મને થોડું મદદ કરો ગુજરાતીમાં કે કઈ કઈ રીતે હિંસા આમાં આવે છે.
પહેલવેલા તો છે ને કે જે ગાયનું દૂધ આપણે લઈએ છીએ તો ગાયની નેચરલ લાઈફ છે 20-30 વર્ષ, એટલો ટાઈમ જીવે. જે ગાયને જે કમર્શિયલ ફાર્મમાં યુઝ કરે અથવા ઓર્ગેનિક ફાર્મમાં પણ યુઝ કરે તો એની લાઈફ અબાઉટ 5-6 વર્ષ થાય ને પછી એનું મિલ્ક પ્રોડક્શન ઘટી જાય, પછી એ ગાયને એ લોકો કતલખાના મોકલાવી દે, એટલે એને મીટ માટે વાપરે. અને એ ગાય નાની ઉંમરમાં જાય ને એટલે મીટ વાળાને ક્વોન્ટિટી ઘણી વધારે મળે, એટલે જે મીટનો ભાવ હોવો જોઈએ ને એ આપણે સબસિડાઈઝ કરીએ છીએ, જેટલો ભાવ હોવો જોઈએ એનાથી ઓછો થાય છે, કારણ કે આપણે દૂધ લઈને એમાંથી જે આ કઈ પૈસા બનાવ્યા હોય એના લીધે મીટ સસ્તું થાય છે. સો આપણે દૂધ પીને એના ભાગીદાર થાય છે, એ એક જાતની હિંસા. બીજી જે ગાય હોય તો એનું દૂધ એ પ્રેગ્નન્ટ થાય પછી, બાળક જન્મે પછી એને દૂધ નીકળે, તો એટલા માટે એ લોકો શું કરે કે એ ગાયની એ પ્રેગ્નન્સી 9 મંથ્સ હોય, જેમ હ્યુમન બિઈંગની 9 મંથ્સ હોય એવી રીતના ગાયની પણ 9 મંથ્સ હોય. તો એ લોકો એને બાળક થાય પછી એને 2 મહિના માટે એને આરામ કરે એના બોડીને, પછી પાછી એને પ્રેગ્નન્ટ કરે. હવે પ્રેગ્નન્ટ કરવા માટે યુકેમાં, યુએસએમાં આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વાપરે, બહુ ખરાબ વસ્તુ છે.
અને અમે લોકો થોડા ફોટોઝ સર્ક્યુલેશન કરીશું, એમાં ઇન્ડિયામાં પણ એવું બધું થાય છે એ ફોટામાં આવે છે. એટલે ઇન્ડિયામાં પણ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન થાય છે. રિસરનું આપણે શબ્દ વાપરવું ગમતું ના હોય પણ રેપ જેવું કહેવાય, કે આ ગાયને આપણે ફોર્સફુલી પ્રેગ્નન્ટ રાખીએ છીએ વારંવાર, કારણ કે આપણે દૂધ પીવું છે, અને પછી ગાયનો બચ્ચો આપણે લઈ લઈએ છીએ. આપણે કેવું થાય, માને દીકરાનું કેટલું સ્ટ્રોંગ બોન્ડ હોય આપણે તૂટી નાખીએ છીએ, આપણે લઈ લઈએ છીએ. એટલે આ રીતે હિંસા કહેવાય છે. આ બધા ફોટોઝ તમને જોવામાં આવશે.
લાસ્ટ એક અઠવાડિયા પહેલા છે ને પ્રવીણભાઈએ લેક્ચર કર્યું હતું અને એમાં એણે અમને કીધું હતું કે જ્યારે ગાયનું વાછરડું હોય તો કમર્શિયલ ડેરી હોય ને એમાં કાં તો એને તરત જ દૂર કરી નાખે વાછરડાને માને, અથવા વધુમાં વધુ 2 કે 3 દિવસ પછી એને છૂટા કરી નાખે. અને એ છૂટા કરે ત્યારે એ જે મા છે એને એટલી પીડા થાય કે એ એને બાંધી રાખી હોય ને તો પણ એ અલું જેનાથી બાંધી રાખ્યું હોય ને ખીલો એને ઉખેડી ને એની પાછળ દોડે. અને જેમ જેમ કોઈ પણ બી મધર હોય એના બાળકને એના પાસે દઈ લે તો એવી જ પીડા એ પંચેન્દ્રિય સંઘની જીવને થાય છે.
અને અને રાજેશભાઈએ કીધું કે માનું જીવન 20 વર્ષથી 5 વર્ષ ટૂંકું થઈ જાય છે, પછી એનું જે બચ્ચું હોય એ છોકરો હોય બળદ હોય તો પછી એનું કોઈ દૂધ આપવાનું ઉપયોગ ના હોય, એટલે એને શું થાય, એને લઈ લઈએ એ લોકો લઈ જાય છે અને પછી ક્રિસ્તરનું એનું મીટ જ થઈ જાય છે, એટલે મારી ઓલમોસ્ટ તરત મારી નાખે, થોડું મોટું થાય પછી મારી નાખે છે અને વીલ કરીને એ મીટ એનું થઈ જાય.
જે આ વીર કીધું ને ડોક્ટર જીનાબેને, ઈ છે ને કે આ જે બચ્ચું હોય ને તો એને છે ને કે 6 મહિના માટે અંધારામાં રાખે, અને એને છે ને કે એવો બાંધીને રાખે કે એનામાં મૂવમેન્ટ કઈ ના થાય. હવે એનું કારણ શું છે કે એમાં મૂવમેન્ટ થાય ને, એ એક્સરસાઇઝ કરે ને તો એના મસલ્સ છે ને કે ફોર્મ થવા માંડે, અને એનું જે મીટ હોય ને એ છે ને કે વધારે મજબૂત થાય. પણ એને અંધારામાં અને એને મૂવમેન્ટ ના થવા દે, અને એને છે ને આયર્ન નો ભાગ ઓછો હોય ને એવી ડાયટ આપે, તો એનાથી શું થાય, એનું જે માંસ હોય ને એ એકદમ પોચું પોચું થઈ જાય, અને મોઢા મૂકે ને તો ગરી જાય. એવું માંસ ખાવા માટે માણસો આને આટલું રીબાવી રીબાવી અને મારે છે. અને ડોક્ટર જીનાએ કીધું ને તો એવી રીતના પ્રવીણભાઈએ જયારે અહીંયા આવ્યા હતા ત્યારે એણે એમને કીધું કે ઈ એક ડેરી ફાર્મમાં ગયા હતા, તો ઈ ડેરી ફાર્મમાં છે ને કે જે ગાય હોય ને એને મશીનથી દોરાવતા હતા, એટલે એનું દૂધ છે ને મશીનથી કાઢે, તો ઈ જે મશીન હોય ને એમાં ટાઈમિંગ કરેલું હોય, તો ઈ બધું છે ને 3.5 મિનિટ માટે 3.5 મિનિટ માટે મશીન ચલાવે, તો જે ગાય પાસે વધારે દૂધ હોય એને માટે તો કાંઈ વાંધો નહીં 3.5 મિનિટમાં એનું દૂધ નીકળે, પણ જે ગાયનું આંચળમાં ઓછું દૂધ હોય, તો પ્રવીણભાઈ એમાં ઉભા હતા ને ત્યારે એને જોયું કે ઓલો જે પાઇપ હતો ને એમાં દૂધ પૂરું થઈ ગયું, પછી છે ને લાલ રંગ દેખાતો હતો. તો એણે પૂછ્યું ઓલા માણસને કે આ શું છે, તો કે લોહી છે. તો પ્રવીણભાઈએ કીધું કે અહીંયા જે ગવર્મેન્ટનું ઇન્સ્પેક્શન કરે છે એ લોકો આવતો આ પાસ નહીં કરે ને, તો કે થોડાક પીપીએમ હોય ને એટલે પાર્ટ્સ પર મિલિયન, એટલે કે થોડોક ભાગ લોહીનો હોય ને દૂધમાં તો ચાલે છે, વાંધો નથી આવતો, એ ગવર્મેન્ટના જે રૂલ હોય ને એમાં ચાલ્યું જાય છે. તો બેસિકલી આપણે જે કાંઈ દૂધ લઈએ છીએ તો એમાં થોડોક લોહીનો ભાગ આવે છે. ઓકે, આ મને તો નથી ખબર, પણ મેં જે દિવસ પ્રવીણભાઈ પાસે સાંભળ્યું ત્યારે મને તો બહુ શોક લાગ્યો, અને આઈ થિંક તમને બધાને પણ સરપ્રાઇઝિંગ એકદમ લાગ્યું હશે.
અને બીજું આપણે કહીએ કે લોહી સિવાય આપણે ઇન્ફેક્શન થતું હોય તો બોડીમાંથી શું વાર આવે, પસ. આ જે ગાય જે રીતે લોકો મિલ્ક કરે છે તો ઇન્ફેક્શન થાય એટલે થોડું પસ પણ આવે છે દૂધમાં, અને ઓર્ગેનિક તમે લો તો ઓર્ગેનિકમાં એ લોકો એન્ટીબાયોટિક ના આપી શકે એટલે થોડું વધારે પસ કદાચ આવે અને ગાય વધારે સફર થાય છે એમાં એકચ્યુઅલી. એટલે યા ઓકે, સો લેટ મી સે ઓલ ઓફ ધીસ ઇન ઇંગ્લિશ. સો વી હેવ બીન ટોકિંગ અબાઉટ ધ વાયલન્સ ઇન્વોલ્વડ ઇન ધ ડેરીઝ. We've been talking about the fact that a female cow, the mother cow, normally has a lifespan of 20 years. It's shortened to 5 years. She's kept constantly pregnant forcefully, artificially inseminated. She has her babies taken away. If she has a female cow, that cow has the same life of suffering. If she has a male cow, that male cow is taken away, confined in a small space, kept iron deficient, to be raised for a special type of meat called veal. In the process of milking, she can have an infection, she can have blood come out, she can have pus come out. That is what we drink in our milk. A certain amount of blood and pus are actually part of what we are able to consider okay. So that's what we drink. If it's organic milk, the cows are still killed, the infections still happen, and they are not allowed to treat with antibiotics. And so these are all the ways in which we have violence built into the way that milk is produced and the way that we subsidize the meat industry, because the mother cow and the boy cows that are never going to be mother cows eventually or immediately become veal or, you know, hamburger meat, because the mother cow, when she's slaughtered, she's not even considered to be beef grade, she's considered hamburger meat. And by our drinking milk, we're subsidizing this. And recently it's been found that India is the largest exporter of cow's meat, largely because of this dairy. We think that in India there are so many vegetarians, and how could this be? And it's directly linked to the dairy industry. So even though we may have some idea that it's okay to have milk based on our historical treatment of cows as members of the family, based on how we may have taken the excess milk in the past and not have subjected them to this much abuse, the current situation is such that you cannot have milk without being a part of this violence. 담이 힌사니 바기다 타우초 담이 미트 카바노 바기다 담에 차 타우초 담에 루비오토. Okay. So Rajesh bhai thodu gam nu contrast karse.
જ્યારે પેલા જમાનામાં જે દૂધનો ઉપયોગ થતો હતો અને એ આપણા ગ્રાન્ડ ફાધર કે એમના ફાધર એ આપણને બધાને જે પરિચય છે એ અત્યાર કરતા નિર્દોષ હતું, કારણ કે ત્યારે જે ગાય હતી તો એ ઘરનો મેમ્બર હોય એવી રીતના રહેતા હતા. એ લોકો શું કરે કે ગાયને ચારવા બારે મોકલાવી દે સવારે, પછી સાંજ પડે ને તો એ જે ડેલો હોય ને ઘરનો દરવાજો એ આવીને માથું મારે કે મને અંદર આવવા દો. એ તો એનું ઘર સમજતી હતી અને એનું જે એનું આયુષ્ય પૂરું ના થાય ત્યાં લગી એને કતલ ના કરે. તો આપણને છે ને હજી અત્યારે એમ છે કે દુનિયા એવી ને એવી જ છે, દુનિયા એવી નથી, સાવ બદલાઈ ગઈ છે. જે પેલાના જમાનામાં નિર્દોષતાથી જે દૂધ મળતું હતું અત્યારે નથી મળતું. એટલે એ ત્યારનું દૂધ ને અત્યારનું દૂધ એમાં બહુ મોટો ફરક છે. અત્યારનું દૂધ પીવામાં આપણે હિંસાનો ભાગીદાર થાય છે, જેમ ડોક્ટર જીનાએ કીધું ને એવી રીતે.
So because there's such a difference between former times and now, the way that cows were treated in the village versus modern life, you may be considering becoming vegan, you may be considering giving up milk, you may have tried, and you may have some health concerns. So before I go to health concerns, I'll just say one thing, that sometimes when people hear this for the first time or the second time, they may not believe it. And so feel free, later on, you can ask others of us who are here how they came to believe that it was true. For Praveen Shah's case, Praveen uncle who came here, he visited the dairy farm and he found that it actually was true. તમને લાગતું હોય કે આ કેવી રીતે થાય અને તમને જોવું હોય તો વિડીયોને બધું છે, એટલે તમને ખરેખર માનવામાં ના આવે તો એવું બધું છે કે બતાવાય કે તમને માનવામાં પછી આવે કે આ ખરેખર થાય છે. તો કદાચ તમે મનમાં વિચારતા હોય કે હા બધું તારી વાત કદાચ સાચી પણ હોઈ શકે, પણ મારે તબિયત મારે મને 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 એવું છે કે દૂધ જરૂર છે. એટલે આપણે હવે એની વાત કરીએ કે દૂધની જરૂર છે કે નહીં અને દૂધનો ફાયદો છે કે નુકસાન છે. સો નાવ વી સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ વેધર યુ રિયલી ડુ નીડ મિલ્ક ટુ બી હેલ્ધી એન્ડ વેધર યુ એક્ચ્યુઅલી હેવ અ બેનિફિટ ઓર યુ મે બી હાર્મ્ડ બાય ડ્રિંકિંગ મિલ્ક. A question.
Dr. Jina Ben, before we shift onto the nutritional values of being a vegan, because I was at Praveen Bhai's lecture, and there are three points I just wanted to mention very quickly.
Okay.
Maybe I can just tell you those points. Okay. Ji Gaya Mata નો જે ખોરાક જે હોય છે તો એ કેનું બનાવેલું છે ખોરાક, તો એ ખોરાકમાં જે સ્લોટર હાઉસમાં જે એનિમલ વેસ્ટ હોય છે એમાં 20% એનિમલ વેસ્ટ ને 80% બીજો અનાજ મિક્સ કરી ને એ ગાય માતાને આપે છે. એટલે ખરેખર ગાય બી વેજીટેરિયન નથી ને આપણે એનું દૂધ પીએ છીએ, રાઈટ? એક પોઈન્ટ. એ બીજો એક પોઈન્ટ પ્રવીણભાઈ એ વાત કરી હતી કે જ્યારે ગાય માતાને ને વાછરડાને જ્યારે જુદા કરે છે ત્યારે કુદરતથી એમને ખ્યાલ આવી જાય છે કે છૂટા થવાના છે અગાઉથી એક બે દિવસ પહેલા, તો એમને અંદરથી એટલો બધો શોક લાગે છે છૂટા થાય છે ત્યારે બી ને એમનું દૂધ પ્રોડક્શન સ્ટોપ થઈ જાય છે. ઇઝ ધેટ રાઈટ? ફોર ટુ ડેઝ ઓર સો. ને ત્રીજો પોઈન્ટ મારે એ કેવો હતો કે પ્રવીણભાઈ એમ બી વાત કરી કે જે દિવસે ગાય માતાને ને વાછરડાને જ્યારે જુદા કરે છે ઓળકાની રાડ એટલી બધી નીકળી જાય છે બે તરફ વાછરડાની ને માતાની કે હજી એને અહીંયા ગુંજે છે હજી એ નીકળતું નથી એમના માથામાંથી, એટલો પાવરફુલ એ હજી સંભળાય છે એમને. આ ત્રણ પોઈન્ટ મારે કહેવાતા. થેન્ક યુ.